ખંડ બે, અજ્ઞાશક્તિ પ્રજ્ઞાશક્તિ. બંધન અજ્ઞાથી, મુક્તિ પ્રજ્ઞાથી.
એક અજ્ઞાશક્તિથી આ જગતની અધિકરણ ક્રિયા ચાલ્યા કરે છે. ઠેઠ મોક્ષે જતા સુધી એ અજ્ઞાશક્તિ મંદ થાય એવી નથી. ક્રમિક માર્ગમાં છેલ્લે સ્ટેશને અજ્ઞાશક્તિ વિદાય લે ત્યારે પ્રજ્ઞાશક્તિ હાજર થઈ જાય. અને અહીં આ અક્રમ માર્ગમાં અમે જ્ઞાન આપીએ છીએ ત્યારે પહેલી પ્રજ્ઞાશક્તિ ઉત્પન્ન થઈ જાય છે અને અજ્ઞાશક્તિ વિદાય લે છે. આ પ્રજ્ઞાશક્તિ જ તમને મોક્ષે લઈ જશે. આમાં આત્મા તો તે જ છે, ત્યાંય વિતરાગ છે ને અહીં પણ વિતરાગ છે. માત્ર આ શક્તિઓ જ બધું કર્યા કરે છે. અજ્ઞાશક્તિ શી રીતે ઉત્પન્ન થાય છે? આત્મા પર સંજોગોનું જબરજસ્ત દબાણ આવ્યું એટલે જ્ઞાન દર્શન જે સ્વાભાવિક હતું તેનું વિભાવિક થયું એટલે અજ્ઞાશક્તિ ઉત્પન્ન થઈ. આ અજ્ઞાશક્તિ મૂળ આત્માની કલ્પશક્તિમાંથી ઉત્પન્ન થાય છે. જેવું કલ્પે તેવું થઈ જાય, પછી અહંકાર જોડે ને જોડે એટલે ચાલ્યું આગળ. એક જ જગ્યા એવી છે કે જ્યાં સંયોગો નથી અને તે છે સિદ્ધ ગતિ. એટલે ત્યાં સંસરણ માર્ગનો અંત આવે છે. જ્ઞાની પુરુષ મળે ત્યારે પ્રજ્ઞાદેવી હાજર થાય છે. અજ્ઞાદેવી સંસારની બહાર નીકળવા ના દે અને પ્રજ્ઞાદેવી સંસારમાં પેસવા ના દે. આ બંનેનો ઝઘડો ચાલ્યા કરે. આમાં જેનું બળ હોય તે જીતી જાય. આપણે શુદ્ધાત્મા થયા એટલે પ્રજ્ઞાદેવીના પક્ષકાર થયા ને એટલે એની જીત થાય જ. એકવાર આત્મા પ્રગટ થયો એટલે મહી જે ચેતવ ચેતવ કરે છે તે પ્રજ્ઞા છે. પ્રજ્ઞા નિરંતર આત્મહિત જ જોયા કરે છે, પછી બધું પ્રજ્ઞા જ કરી લે છે ઠેઠ મોક્ષે જતા સુધી. બાકી આત્માને કશું જ કરવું નથી પડતું.
દાદા, પ્રજ્ઞાશક્તિ એ જ આત્મા કે જુદું?
આત્મા અને પ્રજ્ઞા બે જુદી વસ્તુ છે. આત્મા પ્રગટ થાય પછી પ્રજ્ઞા ઉત્પન્ન થાય છે. આત્માનું એ અંગ છે.
અજ્ઞાશક્તિ છે એનાથી આ જગતની અધિકરણ ક્રિયા ચાલ્યા જ કરે છે. અને એ અજ્ઞાશક્તિ મંદ થાય એવી નથી. ઠેઠ મોક્ષે જતા વળી એવી કવિક માર્ગમાં છેલ્લે સ્ટેશન અજ્ઞાશક્તિ વિદાય લે ત્યારે પ્રજ્ઞાશક્તિ હાજર થઈ જાય. અને આની આગળ પહેલી પ્રજ્ઞાશક્તિ ઉત્પન્ન થાય છે, અજ્ઞાશક્તિ વિદાય લે. એટલે પ્રજ્ઞાશક્તિ પોતે મોક્ષે લઈ જશે, પછી બીજી ભંગડ નહીં. જે પ્રજ્ઞાશક્તિ ઉત્પન્ન થાય છે આત્મા તો તે જ વિતરાગ, ત્યાં વિતરાગ છે ને એ વિતરાગ છે. અજ્ઞાશક્તિ કેમ ઊભી થઈ? કે આત્માને સંયોગ નહીં તેને લઈને અજ્ઞાશક્તિ ઉભી થઈ ગઈ. અજ્ઞાશક્તિ આત્માની કલ્પના છે, વિકલ્પ. જેવું કલ્પે એવી આ દેહ બંધ જાય. કોઈ એને મહેનત કશું કરવું ના પડે, એમને કલ્પના થઈ ચાલ્યું. પછી ઇગોઇઝમ જોડે ને જોડે, પેલો ઇગોઇઝમ પૂરો ના થયો તો નવો ઇગોઇઝમ ચાલુ થઈ જાય. બધું પ્રજ્ઞા કરી લે છે કે પ્રજ્ઞા બધું કરી લે છે. છોડાવનારી છે શક્તિ, કે
છોડાવનારી.
હા, આત્મામાં આત્માના આત્માની હાજરીથી ઉત્પન્ન થયેલી શક્તિ છે. એની હાજરીથી ઉત્પન્ન થયેલી શક્તિ છે, છોડાવનારી છે. જ્ઞાની પુરુષ મળ્યા પછી પ્રજ્ઞાદેવી હાજર થઈ જાય અને તે જ ચેતે ચેતે કરે.
એટલે આપણે પક્ષકાર થવું જ પ્રજ્ઞાના. અને પ્રજ્ઞા ઠંડક જ આપે, એ આંતરિક ઠંડક આપે. અને અહીં આગળ કોઈક મળે અને તે બાહ્ય ઠંડક આપે એટલે એ તન માયા કરે.
અજ્ઞ સ્થિત પ્રજ્ઞ પ્રજ્ઞા ભેદ શો?
સ્થિત પ્રજ્ઞ દશા એટલે શું? એ જ પ્રજ્ઞા?
સ્થિત પ્રજ્ઞ દશા એ તો નાનામાં નાનું પદ છે. એને લોકો બહુ મોટું પદ માને છે. પ્રજ્ઞાશક્તિ ઉત્પન્ન થવી એ તો બહુ મોટી વસ્તુ છે. એ નિરંતર ચેતવે, આત્માની એ જાહોજલાલી છે. હું કરું છું તેમાં નિશંક છે તે અજ્ઞદશા. હું કરું છું તેમાં શંકા પડે છે તે સ્થિત પ્રજ્ઞદશા. અને હું પણ છૂટી ગયું તો પ્રજ્ઞા ઉત્પન્ન થાય.
દાદા, આત્માની અનંત શક્તિ છે, પુદ્ગલની અનંત શક્તિ છે, તો એ બેને છૂટા પાડનાર કોણ?
પ્રજ્ઞાશક્તિ જ બેઉને છૂટા પાડે છે. પણ જ્ઞાની પુરુષ મળે તો જ પ્રજ્ઞાશક્તિ ઉત્પન્ન થાય છે.
ચિત્ત અને પ્રજ્ઞામાં ફેરશો?
ચિત્ત તો જે પૂર્વે જોયેલું હોય તે જ દેખે અને પ્રજ્ઞા તો નવું જ દેખે. પોતાના દોષ દેખાડે તે પ્રજ્ઞા, ચિત્ત બધાને જુએ પણ પ્રજ્ઞાને ના જોઈ શકે. પ્રજ્ઞાને તો આપણે જોઈ શકીએ. ચિત્ત જોયેલું દેખે જ્યારે પ્રજ્ઞા વિશેષ જાણે.
પ્રજ્ઞા અને દિવ્ય ચક્ષુ એક છે?
ના, દિવ્ય ચક્ષુ એ ચક્ષુ છે ને પ્રજ્ઞા એ તો એક શક્તિ છે. દિવ્ય ચક્ષુ તો તમે ના વાપરો તો ના વપરાય, પણ એકવાર પ્રજ્ઞા જાગૃત થઈ જાય પછી એ નિરંતર ચેતવ્યા જ કરે.
દાદા, પ્રજ્ઞા એ પૂદગલ છે?
ના, એ પૂદગલ નથી, એ વચલો ભાગ છે. આત્મા મોક્ષે જતા સુધી એ રહે. સ્ટીમરમાં ચડવા સીડીઓ મૂકે છે ને પછી ઉઠાવી લે છે, એના જેવું છે.
પ્રજ્ઞા મોક્ષે જતા સુધી રહે કે કેવળ જ્ઞાન થતા સુધી?
કેવળ જ્ઞાન થતા સુધી જ પ્રજ્ઞા રહે, પછી એ ખસી જાય. અમે મોક્ષે જતા સુધી કહીએ એનો અર્થ કેવળ જ્ઞાન સુધી એમ પ્રજ્ઞાની બાબતમાં કરવો.
જગત કલ્યાણની ભાવના કોણ કરે છે?
એ પ્રજ્ઞાશક્તિને લીધે છે. ખરી રીતે જગત કલ્યાણની ભાવના કરવાનો પ્રજ્ઞાનો ધંધો નથી, પણ એકાદ બે અવતાર બાકી રહે છે તેટલા પૂરતું પ્રજ્ઞાશક્તિની જોડે એક સહકારી શક્તિ કામ કરે છે. જોકે બંને એક જ જેવું છે લગભગ.
ખંડ 3, પૂદગલ તત્વ સ્વરૂપે. પૂદગલની ગુણ શક્તિ કઈ?
દાદા, જેવી રીતે આપણા આત્મામાં અનંત શક્તિ છે, અનંત જ્ઞાન, અનંત દર્શન છે, એવી રીતે પૂદગલ પરમાણુઓના જે સ્વાભાવિક ગુણો છે તેની શક્તિ કઈ?
આ પૂદગલની શક્તિથી તો આ જગત બધું દેખાય છે. આત્મા કોઈ જગ્યાએ દેખાતો જ નથી. આ પૂદગલની કેટલી બધી શક્તિ છે! એ તત્વ કેવું અજાયબ છે! તે પણ ભયંકર શક્તિ ધરાવે છે. તે નિરંતર પરિવર્તન થયા જ કરે છે. પૂદગલ એ અનંત ભાગે પરિવર્તન થયા જ કરે છે. આ ચા છે, તેમાં જરાક પાણી વધારે નાખો તો સ્વાદ જુદો આવે, જરા પાણી ઓછું નાખો તો જુદો સ્વાદ આવે, કલાક પછી પીઓ તો જુદો સ્વાદ આવે. આ એક જ પૂદગલ છે, પણ એના અનંત પર્યાય અનંત ભાગે પરિવર્તન થયા કરે છે. આત્મા તત્વ સ્વરૂપે છે અને પૂદગલ પણ તત્વ સ્વરૂપે છે. ગમે તેટલી અવસ્થા બદલાય છતાં કોઈ ચીજ રાય માત્ર ઘટતી નથી, વધતી નથી. પૂદગલ એટલે પૂર વત્તા ગલ. જે પૂરણ ગલન થાય છે તે બધું પૂદગલ કહેવાય. આ જગત કેવું રૂપાળું લાગે છે, તેનાથી તો ફસામણ ઊભી થઈ છે. રૂપાળુંય લાગે ને કદરૂપુંય લાગે, કારણ કે સાપેક્ષ છે. પૂદગલ તો સ્વતંત્ર ગુણોવાળું છે. રૂપ, રસ, સ્પર્શ અને ગંધ એના ગુણો છે, પણ જ્ઞાયક ભાવ એનામાં નથી. પૂદગલ પોતે જાણી શકે નહીં, વળી એને લાગણીનો અનુભવ થતો નથી.
કરામત તે બધી પૂદગલની જ.
જ્ઞાન આત્માનું અને કરામત બધી જ પૂદગલની છે. આત્મા આવી કરામત ના કરે. આ હિમાલયમાં બરફ પડતો હોય તો એકદમ મહાવીરનું સ્ટેચ્યુ થઈ જાય, એ પૂદગલની કરામત છે, ટેમ્પરરી છે. પૂદગલ એવું સક્રિય છે કે જેથી કરીને જાત જાતનું પરિવર્તન થાય છે. આ મહી વઘાર થયો ને બધા છીંકવા માંડ્યા, આ કોની કરામત? તમારી તો છીંક ખાવાની ઈચ્છા નથી. જો તું કરતા હોઉં તો બંધ કરી દેને આ છીંકો, પણ ના, એ તો પૂદગલની કરામત છે. આ પૂદગલની કરામત બહુ ઝીણી વાત છે. આ જગતના લોકો એવા પુરુષાર્થી છે કે લોખંડની મોટી મોટી સાંકળોના બંધ તોડી નાખે, પણ આ સૂક્ષ્મ બંધન આત્મા અને પૂદગલનું એ ના તોડી શકે. અને જો તે તોડવા જાય તો ઉલટાના વધારે વીંટળાય. પૂદગલ તો કેવું શક્તિશાળી છે! ખુદ પરમાત્મા જ એમાં ફસાયા છે ને! એક પ્યાલામાં જરાક ઝેર ઓગાળીને પીવડાવો તો શું થશે? ચેતન ફડાક દઈને ભાગી જશે. અરે, ઝેરની તો મોટી શક્તિ! પણ આ એક ઇન્કમટેક્સનું જરાક કાગળિયું આવ્યું હોય તો મય ફફડાટ ફફડાટ થઈ જાય છે. સાહેબને ગાળો ભાંડવા માંડે. ખોલીને જુએ તો રિફંડ આવ્યું હોય એવું છે. પૂદગલ પણ ચેતનને હલાવે છે. સવારે ઉઠી જવાય છે, ચિંતા થઈ જાય છે, ક્રોધ થઈ જાય છે. આ બધું શું છે? ખેતરમાં બીજ નાખી આવીએ તે અનેક ગણું થઈને આવે છે. ત્યાગીઓ ત્યાગે છે તે અનેક ગણું થઈને આવે. રાગથી ત્યાગો કે દ્વેષથી ત્યાગો, તેનું રિએક્શન આવ્યા વગર રહે જ નહીં. પૂદગલની કરામત એવી છે કે તમે જે વસ્તુ તરછોડશો તે પછી ક્યારેય ભેગી ના થાય. આ ભાવમાં તો કદાચ મળે, પણ બીજા ભાવમાં ના મળે.
પરમાણુઓની અવસ્થા કઈ કઈ?
આખું જગત પૂદગલ પરમાણુઓથી ભરેલું છે. શુદ્ધ સ્વરૂપે રહેલા પરમાણુઓને તીર્થંકર ભગવાને વિશ્વસા કહ્યા. હવે સંજોગોના દબાણથી કોઈની જોડે ગુસ્સો થયો ત્યારે તે વખતે હું ચંદુલાલ છું ને મેં આ કર્યું એવું જે જ્ઞાન છે તેથી બહારના પરમાણુઓ ખેંચે છે. બીજા શબ્દોમાં કહીએ તો ભ્રાંતિથી આત્મા પૂદગલની અવસ્થામાં તન્મયાકાર થાય છે. તે ભાષ્યમાન પરિણામને પોતાના માને છે. તેનાથી પરમાણુઓ ચાર્જ થાય છે. પ્રયોગ થયો માટે તેને પ્રયોગસા કહેવાય. એ પ્રયોગસા એ કોઝલ બોડી રૂપે રહે છે. તે આવતે ભાવ મિશ્રસા થઈ જાય એટલે ઇફેક્ટિવ બોડી થઈ જાય. હવે સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સના આધારે એ પ્રયોગસા પરમાણુઓ જ્યારે ડિસ્ચાર્જ થાય એટલે કડવા મીઠા ફળ આપીને જાય. તે વખતે મિશ્રસા કહેવાય. ડિસ્ચાર્જ થઈ જાય પછી પાછા શુદ્ધ થઈને વિશ્વસા થાય. દાન આપતી વખતે હું દાન આપું છું એવો ભાવ થાય છે. તે વખતે પુણ્યના પરમાણુઓ ખેંચાય છે અને ખરાબ કામ કરતી વખતે પાપના ખેંચાય છે. એ પછી ફળ આપતી વખતે શાતા ફળ આપે કે અશાતા ફળ આપે. જ્યાં સુધી અજ્ઞાની હોય ત્યાં સુધી ફળ ભોગવે, સુખ દુઃખ ભોગવે. જ્યારે જ્ઞાની એ ભોગવે નહીં, જાણ્યા કરે. પૂદગલ અવસ્થામાં આત્મા અજ્ઞાન ભાવે અવસ્થિત થયો તે પ્રયોગસા, પછી તેનું ફળ વ્યવસ્થિત આપે છે ત્યારે મિશ્રસા. પ્રયોગસા થયા બાદ ફળ આપવાનું વ્યવસ્થિતના તાબામાં જતું રહે છે. ટાઈમિંગ, ક્ષેત્ર એ બધા જ સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ ભેગા થાય ત્યારે તે રૂપકમાં આવે. સ્વરૂપનું જ્ઞાન થાય એટલે પોતે આ પૂદગલની કરામતમાં તન્મયાકાર થાય નહીં, એટલે નવું પ્રયોગસા થાય નહીં. જૂના છે તેનો સમભાવે નિકાલ કરવો રહે.